પૂજ્ય બિનશ્રી ચંપાબેનના સમયસાર કળસ 36-37 ગાથા 50-55 નો સાર.
એક ચૈતન્યદેવ ને ગ્રહણ કરતા એમાં સાધના, સાધના ક્યાં સુધી પોતે પૂર્ણ પૂર્ણ કરીએ, પૂર્ણ વિતરાગ દશા થાય ત્યાં સુધી સાધના, સાધનાની સ્થિતિ ક્યાં સુધી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી સાધના પૂર્ણ થઈ જાય છે. કારણ પોતે પરિપૂર્ણ, એની પૂર્ણતા થઈ ગઈ, સ્વભાવે પૂર્ણ છે, પર્યાય પૂર્ણતા થઈ ગઈ, સાધના એની પૂરી થઈ ગઈ. એ બધું એક ચૈતન્ય ગ્રહણ કરતા, મૂળ સ્વરૂપને ગ્રહણ કરતા એની પાછળ બધું છે. બધી વિપત્તિનો નાશ થાય, બધા માર્ગો, બધા માર્ગ ખુલ્લા થઈ જશે, બધા માર્ગ એની પાછળ છે. સાધનાનો માર્ગ, મુનિ દશાનો માર્ગ, સમ્યક દશા, બધા માર્ગ ખુલ્લા થશે. કેવળ જ્ઞાનનો માર્ગ, બધો માર્ગ એક ચેતના ગુણને ગ્રહણ કરે, એની એની પાસે બધા માર્ગ છે. એ બધા માર્ગ તને બતાવશે અને બધા માર્ગ ખુલ્લા થઈ જશે. કે એક ચેતના ગુણ ચેતન દ્રવ છે, ચેતના ગુણ એકલો નહીં પણ આખું ચેતન નાયક દ્રવ એને ગ્રહણ કરો, તારા બધા માર્ગ ખુલ્લા થઈ જશે. એ તને ચેતના દ્રવ્ય જ બધા માર્ગ બતાવશે, ક્યાં રસ્તે જવું, કેમ કરવું, કે કેવી રીતે આ પૂર્ણ પર્યાયો પ્રગટ થાય, બધા માર્ગ ચેતના તને બતાવે. ચેતના કેવો છે, ચારેય બાજુથી શુદ્ધ શુદ્ધતાથી ભરેલો જેવો છે એવો એને તું ગ્રહણ કર. જો એમાં ભૂલ રહેશે તો તારી ભૂલ રહેશે. એની ગ્રહણ કરવામાં ભૂલ જે તારી ચોખ્ખું શુદ્ધાત્મા સ્પષ્ટ ગ્રહણ થશે તેમાં બધા માર્ગો આવીને મળશે અને બધું એમાં સમુક્ત બધી વિપત્તિઓનો નાશ થશે. ક્રમે ક્રમે બધા માર્ગ, બધી દિશા એમાં તને ખૂબશે, એની ખૂબ રહે. સમ્યક દર્શન એમાં રહેલું છે, સમ્યક દર્શનની સાથે ચારિત્રની દશા નો માર્ગ બધો એમાં રહેલો છે. ઉપર ચડવાની શ્રેણી એમાં રહેલી છે, કેવળ જ્ઞાન એમાં રહેલું છે, એને તું ગ્રહણ કર. એમાં બધું રહેલું પર્યાય કેવી રીતે છે ને દ્રવ કેવી રીતે છે એ બધું તને એમાં ગ્રહણ થશે. ચૈતન્ય સ્વરૂપમાં જા અને ચૈતન્ય મૂળમાંથી ગ્રહણ કરી દે તો એમાંથી બધું ગ્રહણ થશે. આખો મુક્તિનો માર્ગ એમાં છે. એક રાજા છે, ચક્રવર્તી રાજા, એ રાજાને ગ્રહણ કરતા એમાં બધું તને મળશે. શક્તિ થી વ્યાપ્ત છે, જે સર્વસ્વ સાર છે, બધા બધાનો સાર, બધો સાર હોય તો ચિત્ત શક્તિ માં રહેલો છે. જે ચૈતન્ય કેવો છે આત્મા એને કેમ ગ્રહણ કરો, ચૈતન્ય શક્તિ થી વ્યાપ્ત, ચારે બાજુ તેને ચૈતન્ય ચૈતન્ય થી વ્યાપ્ત છે. એમાં જડતાનો અંશ નથી, એમાં વિભાવની આકુળતા નથી. જે ચૈતન્યતા જેમાં ભરેલી છે, ચૈતન્યતા થી વ્યાપ્ત છે એવો જે છે, એવો જે ચૈતન્ય એને ગ્રહણ કરે એ સર્વસ્વ સાર છે. બધાનો સાર એ છે, વિભાવોથી જે શૂન્ય છે, ઉદગણથી જે શૂન્ય છે, ઉદગણના કોઈ ભાવો એમાં નથી એનાથી શૂન્ય છે. બધા વિભાવ ભાવો ને ઉદગણના ભાવો બધા એનાથી શૂન્ય, બધા એને ઉદગણમાં નાખી દે, વિભાવ ભાવોને ઉદગણમાં નાખી દે અને તું ચૈતન્યથી વ્યાપ્ત એટલો ચૈતન્ય એને ગ્રહણ કરે. પછી વિભાવ શું છે એનો વિચાર કરીને તું જાણજે. વિભાવ છે એ તારો સ્વભાવ નથી, બધું કુદગળમાં નાખીને એક ચૈતન્ય ગ્રહણ કર, એમાં બધું તને પ્રાપ્ત થશે. એમ કહીને આચાર્ય દેવ કહે છે, પછી આખી ગાથા એ બધી પડે છે. નથી વારના જીવને ગંધ ને રસ ને સ્પર્શ બધું એમાં કાઢી નાખે છે. ગુણ સ્થાન જીવ સ્થાન બધું એક ચૈતન્ય ચારે બાજુથી સ્પષ્ટપણે ગ્રહણ કર. પછી સાધનાની પર્યાયો જે પ્રગટ થાય બધા માર્ગ તને મળી ગયો છે એને એકાને ગ્રહણ કર. અહીં કીધું ને કે આ બધું કહેવાય છે તો પછી આ અહિંસા ને એ બધું શું સમજે, એ બધો વ્યવહાર છે એને તું જાણજે. પેલા બે ભાગ ચોખ્ખા કરીને આ જીવને પૂર્વક એમ કરીને પછી આજે વિભાવ થાય છે શું છે તું પછી વિચારજો, અને માર્ગ બધા તને મળી જશે. આ માર્ગે જવાનું એ તને કઈ બધું સમજાઈ જશે. રસ્તે જાઓ, જઈને અગાશી ઉપર જઈને જોતો બધા નગરના બધા મળે, બધા માર્ગો દેખાશે. એ વચ્ચે વચ્ચે એક એક ખંડ ખંડ માર્ગમાં ભરે કે આ માર્ગ કે આ માર્ગ, તો એક માર્ગે બને એનો મૂળ જે ઊંચામાં ઊંચો જે મેળો એના ઉપર ચડીને જો બધા માર્ગો દેખાઈ જશે. પછી ક્યાં માર્ગે ક્યાં પ્રવેશ કરવો છે, આ મહેલ ની અંદર કાયમ રહેવું છે, હવે ક્યાં દ્વાર થી જવું એ પછી તમે પછી ખબર પડશે. તમે ગ્રહણ કરે બધા રસ્તા તરફ ચોખ્ખા થઈ જાય. આ તો એક મહેલ તો ચૈતન્ય નો મહેલ ઉપર જોઈને પછી એમાં કાયમ સ્થિર થવું છે, કે માર્ગે થવું એ બધું પણ તમને દેખાઈ જશે. ગાથામાં બતાવી દઉં છું એક શક્તિથી વ્યાપ્ત બધા પુદ્ગલ ભાવો થી શું સર્વસ્વ સાર છે એને ગ્રહણ કરીએ. કાયમ સ્થિર થવું એ અધિક પુરુષાર્થ ને પ્રતીત કરે છે કે આ ચૈતન્ય દેવ આ છે. ભેદના જીવન બધું સોંપી દીધું, ચેતના નું ભેદના ને બધું પ્રગટ થાય છે, વિપત્તિનો નાશ થાય છે, અંતરમાં દુઃખ થાય છે, ઓલું કળશ આવે છે સર્વસ્વ સાર શક્તિ સર્વસ્વ સાર. જગતનો સર્વસ્વ સાર હોય તો ચિત્ત શક્તિ છે, બીજું કાંઈ સાર નથી, બીજું બધું અસાર છે. દુનિયાની અંદર બધું અસાર હોય છે, તે જ શક્તિથી વ્યાપ્ત જે ચૈતન્ય તે જ સર્વસ્વ સાર સારભૂતિ છે. કઈ નથી સાર માં જે સાર શાશ્વત રહેનાર છે તે સાર છે. ગેડ મથલ કેટલી અત્યારે ઉભી થઈ ગઈ છે, એ રીતે વિભાવ ભાવથી જુદો છે, એ બધાથી જુદો છે, એના ઉપર દ્રષ્ટિને સ્થાપ પછી સાધનાની પર્યાય તો હોય. તો માટે દ્રવ દ્રષ્ટિને પેલા તો બરાબર દ્રવને ઓળખી દે, પછી એમાં એ દ્રવની અંદર કેવી જાતની પર્યાયો છે, કેવા ગુણો છે એ બધું એની સાથે તને જણાઈ જશે. એટલે એમાં એ પર્યાયમાં શું વિભાવ કેવો સ્વભાવ પર્યાય કેમ થાય બધું પણ મૂળ વસ્તુને જુઓ કે ક્યાં કઈ કઈ વસ્તુની આ બધી પર્યાયો વિભાવ સ્વભાવ એમાં ગુણો છે એ મૂળ વસ્તુને ગ્રહણ કરતો એમાં તને બધું જણાય. એટલે કીધું એમાં બધા માર્ગો જણાય, એટલે એમાં એ રીતે મૂળ વસ્તુને તું આત્માને ગ્રહણ કરતો એના ગુણો એની પર્યાયો બધું જણાય. પણ એને દ્રવને ગ્રહણ ન કરીને એ વિભાવ પર્યાયો ઉપર તારી દ્રષ્ટિ હોય તો મૂળ વસ્તુને ગ્રહણ કર્યા વગર એ કંઈ પર્યાયથી કંઈ એમ વસ્તુ મૂળ વસ્તુ જાણવી હોય તો વસ્તુને ઓળખવી પડે તો વસ્તુ જણાય. મૂળ વસ્તુને પરંતુ ભેદનું દ્રષ્ટાંત હતું કે ઉપર જઈને જો એટલે મૂળ વસ્તુ ઉપર જો એ બધા માર્ગ, એટલે મૂળ વસ્તુને જો તો એની ગુણો એની પર્યાયો એટલે એ બધા એના શું શું પ્રકારો છે કઈ જાતના માર્ગો છે એ તમને જણાશે. મૂળ વસ્તુને ગ્રહણ કરતા એમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે. પછી એમાંથી કહે છે કે આ બધા પછી આખી દ્રવ દ્રષ્ટિ લીધી છે કે દ્રવ દ્રષ્ટિ મૂળ વસ્તુ કેવી રીતે શું વસ્તુ શું છે એવી રીતે છે. ચિત્ત શક્તિમાં બધા ભાવો શૂન્ય છે, ચિત્ત શક્તિ સર્વસ્વ સાર છે. ચિત્ત શક્તિ કેવી છે કે જેમાં એ ચૈતન્ય તે ચૈતન્ય જ છે, ચૈતન્ય તે ચૈતન્ય અખંડ ચૈતન્ય જ છે. એમાં કોઈ જાતનો વર્ણ નથી, એમાં કોઈ જાતના કાળમ દાખમ લીલમ પીળમ ભળ કોઈ જાતનો વર્ણ એ ચિત્ત શક્તિમાં નથી, કોઈ જાતની ગંધ એ આત્મામાં નથી કે આ સુગંધ કે દુર્ગંધ, કોઈ ગંધ જેમાં નથી, કોઈ જાતના રસો જેમાં નથી, ખાટો મીઠો કડવો ઘટે નથી, કોઈ રસ નથી, જે ચૈતન્ય શક્તિ અનંત મહિમાથી ભરેલો છે, અનંત શક્તિઓથી ભરેલો છે, તો આ એમાં નથી. જે પૂતગળના ગુણો છે એમાં નથી. કોઈ જાતના એમાં ગંધ નથી, કોઈ જાતના રસ નથી, કોઈ જાતના સ્પર્શ નથી. એ ભાર એને હલકો કુંવળીને ખસકરું આજે વર્ષો છે બધા, કોઈ જાતનું નથી. આત્મા એનાથી બધાથી જુદો છે. કોઈ જાતનું રૂપ નથી કે બધું એક બધા વર્ણ ગંધરસ્પર્શ ભેગા થાય એક રૂપ, એક રૂપ એનું રૂપ શું એવું રૂપ નથી. એનું ચૈતન્ય રૂપ છે. કોઈ જાતનું શરીર એનામાં નથી, સંસ્થાન નથી કોઈ જાતનું. કોઈ હાડકાની મજબૂતાઈ કેવી હોય, વજ્ર ઋષભાદી સંગણાદી ઊંચામાં ઊંચું વજ્ર ઋષભના હાડકા મજબૂત કહેવા પછી ઓછા ઓછા થતા જાય. વજ્ર ઋષભનારા સંગણ નથી કે એવા છ જાતના સંગણો કે કોઈ જાતના સંસ્થાનો એમાં નથી કે સમચરો સંસ્થાન હોય કે આવો આકાર શરીરનો હોય એવા કોઈ જાતના સંસ્થાનો છેલ્લેથી માંડીને પહેલા સુધીને કોઈ સંસ્થાન નથી. સમચરો સંસ્થાન કે એવું કાકે છે કે એવું કોઈ જાતનું સંગણ એમાં સંસ્થાન નથી. કોઈ જાતના રાગ નથી, કોઈ જાતના દ્વેષ નથી. જેવું ચિત્ત છે કોઈ પ્રશસ્ત ભાવો કે અપ્રશસ્ત ભાવો કે કોઈ જાતના રાગ દ્વેષ એમાં નથી, કોઈ જાતનો મોહ જેનામાં નથી. એવું ચૈતન્ય કેવું ગ્રહણ કરવું કે આવું ગ્રહણ કરવું કે આ બધું વર્ણગંધ્ર સ્પર્શ તો નથી પણ કોઈ જાતના રાગ દ્વેષ છે કે રાગ દ્વેષ વાળો પણ નથી. કોઈ જાતના મોહ એકત્વ બુદ્ધિ વાળો નથી. કોઈ જાતના આશ્રવો નથી. વિદ્યાર્થીને અવિરતીને સમાજને કસાય નથી. કોઈ જાતના પ્રત્યે આશ્રવો નથી. કોઈ જાતના કર્મો આત્મામાં નથી. જ્ઞાનાવરણી દર્શનાવરણી આવી કે જ્ઞાનાવરણી જ્ઞાન રોક્યું ને દર્શનાવરણી દર્શન રોક્યું ને એ તો એ કોઈ રોકતું નથી. તો કર્મ તો નિમિત્ત માત્ર છે. પોતાની પરિણામ શક્તિ પોતાની ઉપાદાન શક્તિથી એ રોકાઈ ગયું છે જ્ઞાન લખે. કોઈ કર્મ કે નોકર મૂળ વસ્તુ સ્વરૂપમાં નથી. કર્મ નથી, કોઈ જાતના નોકર્મો નથી, કાંઈ નથી. એવા આત્માને ગ્રહણ કરો. પ્રત્યે એવો નથી કર્મ કે નોકર્મ જીવની છે, કાંઈ નથી. કોઈ જાતના વર્ગો નથી, વર્ગણા નથી કે સ્પર્ધકો નથી. કોઈ કર્મના વર્ગો કે એની વર્ગણાઓ થાય, પૂતગળની વર્ગણાઓ જે થાય, કોઈ વર્ગ થાય કે એના સ્પર્ધકો હોય એ કોઈ જાતનું સ્વામા નથી. અધ્યાત્મ સ્થાન અંતર ના હોય એના ભેદ જે પડે એવા ભેદ આત્માના નથી. કોઈ અનુભાગના સ્થાનો કે આના આનો રસ્તાઓ ને આ રસ્તાઓ ને આ રસ્તાઓ એવો એવી કોઈ જાતના કશાય ના એવા રસ્તો હોય અનુભાગ સ્થાન કોઈ અનુભવના સ્થાન એવા જળ સ્થાનો ચૈતન્યમાં નથી. કોઈ જાતના યોગના સ્થાનો નથી એમાં કે મન વચન કાયના યોગ એવા યોગના સ્થાનો નથી. કોઈ બંધના સ્થાનો નથી કે આ જાતનો બંધ છે કે આ બંધ છે કે આ બંધ છે. એ છે બધો વ્યવહાર છે, મૂળ વસ્તુ સ્વરૂપમાં નથી. કોઈ ઉદયના સ્થાનો નથી કે ઉદય આવે છે ને પણ એ મૂળ વસ્તુમાં નથી. ઉદય સ્થાનો નથી, બંધ સ્થાનો નથી. ક્યાં બધા રાગદ્વેષ થાય છે એ થાય છે પર્યાયમાં પણ મૂળ વસ્તુમાં નથી. આ આશ્રવો બધા આવે છે પણ એ મૂળ આ શરીર દેખાય છે દેખાય છે પણ મૂળ ચૈતન્યનું એ શરીર ચૈતન્ય તે રૂપે થયો નથી. એ આ કર્મને લઈને તો કેવળ જ્ઞાન તો દેખાતું નથી ને કર્મ તો નિમિત્ત છે. કર્મ છે એ વ્યવહાર પણ કર્મને આત્મા અત્યંત ચૈતન્ય જડ થયો નથી. ચૈતન્ય કર્મ રૂપે થયો નથી. જડતે જડતર કાળમાં ચેતન ચેતન્ય વેયના સ્વભાવ એકબીજા પણ થતા નથી. કર્મ તે કર્મ અને આત્મા વચ્ચે આત્મામાં કર્મ નો કર્મ કાંઈ પણ આત્મામાં નથી. મન વચન કાયના યોગો સ્થિતિ કાંઈ આત્મામાં નથી. કોઈ સ્થિતિબંધ સ્થાનો કે આટલી કર્મની સ્થિતિ ને આટલી કર્મની સ્થિતિ કોઈ પ્રકૃતિ સ્થાનો પ્રકૃતિ સ્થાન સ્થિતિબંધ સ્થાન કોઈ સંકલેશના સ્થાન કે શુદ્ધિ સ્થાન એ કોઈ મંદ કશાય તીવ્ર કશાય સંયમ લબ્ધિના સ્થાનો એ બધા જે ભેદ પડે એ મૂળ વસ્તુમાં નથી. કોઈ માર્ગના સ્થાનો ગતિ ઇન્દ્રિયને કાયને દેશાને જોગ નહીં લેવા. બધા જે છે જ્ઞાન માર્ગના દર્શન માર્ગના બધે લઈ ગયા. કોઈ જાતની એમાં આત્માને શોધવાથી નહીં મળે આત્મા, કે આમાં ગોતું કે ગતિમાં ગોતું કે આમાં ગોતું તેમાં ગોતું, એમ આત્મા કોઈ માર્ગના સ્થાનો મૂળ વસ્તુમાં નહીં. કે જ્ઞાનની એક પર્યાય કે જ્ઞાન માર્ગના કે દર્શન માર્ગને ભેદના માર્ગે આત્મા અભેદ નહીં ચડી જાય. ભેદના માર્ગમાં ગોતવાથી અભેદ નહીં જાય, એમાં બધું ભેદભેદ આત્મા આવશે. માટે અભેદ ઉપર દ્રષ્ટિ મૂકવાથી અભેદ ગ્રહણ થશે. કોઈ માર્ગના સ્થાનો નથી, કોઈ જીવ સ્થાનો પણ નથી. આ બેન્દ્રિયને અસંગ પછી અસંગની પછી એવા જીવ સ્થાનો પણ જીવમાં નથી. એ બધા હવે બધા ભેદના વિભાવના સ્થાનો એ બધા આત્મામાં નથી. એવી રીતે ગોતવાથી મૂળ વસ્તુ આત્મા આત્મા નહીં આવે છે. એમ ભેદભેદમાં ગોતવાથી આત્મા નહીં આવે. ગુણ સ્થાન પણ નથી આત્મામાં. આત્મા તો મિથ્યા છે, ગુણ સ્થાને માંડી નહીં, બધા ગુણ સ્થાન બની જાય. કઈ સાધક દશાની પર્યાયો છે ને મૂળ વસ્તુમાં નથી. સમ્યક દર્શનની ભૂમિકા ચોથું ગુણ સ્થાન થાય, ચારિત્ર દશા થાય, પાંચમું થાય, છઠ્ઠું સાતમી ગુણસ્થાની મુનિઓ ઝૂલે, શ્રેણી માંડે, અપૂર્વ કરણ બધો ઉપર ચડી કાંઈ સ્થાનો આત્મા અપૂર્વ કરણ અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સંપ્રાય એ બધો શાંત મૌન ક્ષીણ મૌન મૂળ વસ્તુ મને એ મૂળ વસ્તુને ગ્રહણ કરે. એ બધા વિશુદ્ધિ અંદરમાં જે વધતી જાય, ગુણસ્થાની શ્રેણીઓ જે વધતી જાય મૂળ વસ્તુમાં નથી, એવું ચૈતન્ય ગ્રહણ કરવું છે. આવું ચૈતન્ય વર્ણાદિ ભાવા રાગાદિ મૂળવાદિ ભાવો તે અંતરદૃષ્ટિ જોનારને દેખાતા નથી. આવા વર્ણાદિક ભાવો આ વર્ણથી માંડીને બધા રાગ દ્વેષ મોહવાદિ બધા ભાવો અંતરદ્રષ્ટિ તત્વદ્રષ્ટિ જોનાર ને બધા દેખાતા નથી. એક સર્વોપરી તત્વ જ દેખાય છે. બધાની ઉપર રહેનારું એવું એક તત્વ દેખાય, એવું ચૈતન્ય એકમાત્ર ચૈતન્ય અભેદ માત્ર ચૈતન્ય દેખાય છે. જેમાં કોઈ ભેદભાવો નથી તેવો ચૈતન્ય દેખાય છે. એવું સર્વોપરી તત્વ બધાની ઉપર ઉર્ધ્વ રહેનારો એવો એક ચૈતન્ય એને ગ્રહણ કર. આચાર્ય દેવે એક મુખ્ય વસ્તુને બતાવી છે કે આવી મુખ્ય વસ્તુને ગ્રહણ કર, પછી એમાં જે બધું છે એનું જ્ઞાન કર. કે આ બધું છે પણ એ બધું કાયમી નથી, એ બધું ટેમ્પરરી આવે છે. મૂળ વસ્તુ પોતાનું જે સ્થાયી ઘર છે એ નથી. સ્થાયી ઘર જે છે એને ગ્રહણ કરે. સ્થાયી ઘરમાં વિશેષ સ્થિતિ કરવા માટે સ્થિતિ કરવા માટે ટેમ્પરરી ધન ભરવા માટે કોઈ વેપાર કરે છે અને વેપાર કરીને ટેમ્પરરી પછી તો સ્થિતિ તો પોતામાં કરવાની છે. નિધિ પામીને જેમ જેમ કોઈ નિધ વતને રહી સુખ ભોગ પોતાના વતનમાં જઈને, તો વતન તો ગ્રહણ કરી લીધું છે, વધારે નિધિની પ્રાપ્તિ કરે તેમ કરવી છે. એ બધા ગૌણ સ્થાનોને બધા આવે છે તેમ કરવી આવે છે. પછી કાયમી સ્થિતિ કરનાર નથી આત્મા. સાધનાની પર્યાય આવે છે. ઓલા તો કાયમી છે, નિધિ પામીને કોઈ જુદી અપેક્ષાથી દ્રષ્ટાંત થાય તે જ્ઞાન જન પદ જન સંઘ છોડી જ્ઞાન વિતરી બધાને પછી બીજાનો સંઘ છોડી અને પોતાની જ્ઞાન વિતરી ભોગવે છે. નિર્મલા પરદેશમાં જઈને બધાને ઘડી આવે ને પોતાના દેશમાં આવીને એકાંત હું બીજાનો સંગ છોડી દઉં, એકાંત સ્થાન મારી સેવા જીવું છું એમ કે છે. આ પોતે દ્રઢ દ્રષ્ટિને ગ્રહણ કરી પછી પર્યાયો વધતી ગઈ, પછી સાધનાની પર્યાયો એ વેપાર છૂટી ગયો, પોતે પોતામાં સ્થિતિ કરી લીધી, અનંત અનંત નિધિ મળી ગઈ, અનંત કાળ સુધી ખૂટી જ નહીં એવી કે જેમાં કોઈ પહોંચી શકે નહીં, કે જેમાં કોઈ બહારના કોઈ આવીને એને ફેરફારો કરી શકે એવી નિધિ અખૂટ મળી ગઈ. ભંડારો ભર્યા છે અંદર, કે જે ભંડારો કોઈ ખૂટે જ નહીં એવો ભંડાર મળી ગયો. સાધન અને પર્યાય ચૂકી ગયો, જે ગ્રહણ આ કરવાનું છે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ. પછી એમાં અનંત ગુણ કેવી રીતે છે, એની અશુદ્ધ પર્યાયો શું છે, એમાંથી આ વર્ણગન રસ પ્રશ્ન આ બધું ક્યાંથી આવ્યું, આ બધા શરીર ક્યાંથી ધારણ કર્યા, એ બધું એમાં જોઈ લીધું. એમાંથી પલટો ખાઈ અને શુદ્ધાત્માની પર્યાયો કેમ પ્રગટ થાય, અને શુદ્ધાત્મામાં સ્થાયી કેમ થઈ જવાય. દ્રષ્ટિ તો સ્થાપી દીધું, પણ આ પરિણતિ એ વિશેષ વિશેષ સ્થાયી કેમ થાય એને તું પુરુષાર્થ કરીને એને જોઈ લીધું. એમાં ગુણ સ્થાનો પ્રગટે છે, વચ્ચે અમુક પલટી જાય છે, ગુણ સ્થાનો વચ્ચે આવે છે, ગુણ સ્થાનો અમુક કાળ સુધરે છે, પછી પોતે સ્થાયી અંતરમાં જેવી દ્રષ્ટિ છે એવી પરિણતિ થઈ જાય છે. દ્રષ્ટિ જેવી છે એવી પૂર્ણ પરિણતિ, પરિણતિ અધૂરી હતી, એ વચ્ચે સાધનાની પર્યાય આવીને એ પરિણતિ પૂરી થઈ જાય, પછી છૂટી જાય છે મૂળ દ્રષ્ટિ આવી પ્રગટ.
આશીર્વાદ આપનાર ભગવતી માતાનો જય.